पेज नंबर 665 नीचे थी छठी पंक्ति है, इंस्ट्रूमेंट्स शब्द अगर आपने अटकाया था विषय छे समता अने पक्ष लेवा पण श्री अरविंद एवं प्रतिपादित करी रहा छे के अंदर समता अखंड होय अने छतां बाहर दिव्य सत्यनो पक्ष लई शकाय अने जे लोको जगत तरफ थी विमुख थता नथी जे योगीओ जगत में रही ने जगत नो स्वीकार करी ने कर्म नो स्वीकार करी ने योग करे छे पूर्ण योग ना यात्रियों नी माफक एमने तो प्रसंग आवे त्यारे दिव्य सत्य नो पक्ष लेवो जोईए એટલું જ નહીં પણ સક્રિયપણે પક્ષ લેવો જોઈએ કેમ કે ભગવાનનું કાર્ય કરવાનું છે અને જે કોઈ દૃષ્ટ કે અદૃષ્ટ શક્તિઓ ખાસ કરીને અદૃષ્ટ શક્તિઓ વિરોધી શક્તિઓ આ ભગવાનના કાર્યમાં અવરોધ ઊભી કરતી હોય અથવા તો ભગવાનના કાર્યને કુંઠિત કરી અને નષ્ટ કરી દેવા માંગતી હોય એવી શક્તિઓની સામે અડકપણે ઉભા રહેવું જોઈએ છેલ્લે આપણે બે દાખલા શેવિન કહે છે કે શક્તિઓ અદૃષ્ટ હોય અને બાહ્ય જગતમાં વ્યક્તિઓને અથવા વ્યક્તિઓના સમૂહોને અથવા પરિસ્થિતિઓને અથવા ઘટનાઓને પોતાનું સાધન બનાવીને દિવ્ય કર્મને નષ્ટ કરવાનો પોતાનો હેતુ આ બધા દ્વારા સિદ્ધ કરી લેતી હોય છે બે ઉદાહરણો ગઈ વખત છેલ્લે જોયા હતા મહાભારતના યુદ્ધનું અને બીજા વિશ્વયુદ્ધનું હવે આગળ જઈએ ઇફ વન ઇઝ અમંગ ધ ડિસાઇપલ્સ ધ સીકર્સ ઓફ ધીસ ટ્રુથ વન હેઝ ટુ ટેક સાઇડ્સ ફોર ધ ટ્રુથ stand against the forces that attack it and seek to stifle it. अवतार अथवा तो साक्षात्कारी एक मिशन लईने आवतो होय छे अथवा कार्य करतो होय छे। श्री अरविंद कहे छे कि कोई पण आवा अवतार नू के साक्षात्कारी नू शिष्य होय, इफ वन इज अमंग द डिसाइपल्स, અને શિષ્ય હોય એટલે સાચા શિષ્યો બધાએ દિવ્ય સત્યને શોધવાને પામવા પ્રયત્ન કરતા હોય છે। ધ સીકર્સ ઓફ ધીસ ટ્રુથ, અને ધીસ કહ્યું છે એટલે પેલું જે મિશન લઈને આવ્યો છે, ભાગવત, ભાગવત કર્મ, ભાગવત પ્રયોજન, ભાગવત હેતુ એને સિદ્ધ કરવા માટે। તો સીકર્સ ઓફ ધીસ ટ્રુથ, એવું જો હોય કોઈ તો વન હેઝ ટુ ટેક સાઇડ્સ ફોર ધ ટ્રુથ, તો દિવ્ય સત્યનો પક્ષ એને લેવો જોઈએ। ટુ સ્ટેન્ડ અગેન્સ્ટ ધ ફોર્સિસ ધેટ અટેક ઇટ, અને જે બળો જે શક્તિઓ આ દિવ્ય સત્ય ઉપર હુમલો કરતા હોય, એની સામે ખડા થઈ જવું જોઈએ। ટુ સ્ટેન્ડ અગેન્સ્ટ ધ ફોર્સિસ ધેટ અટેક એન્ડ સીક ટુ સ્ટીફલ ઇટ, આ શક્તિઓ, વિરોધી શક્તિઓ, આસુરી શક્તિઓ એ હુમલો કરી દિવ્ય સત્ય, દિવ્ય પ્રયોજન, દિવ્ય કર્મ અને એના તરફદારો ઉપર, અને સ્ટીફલ એટલે શું, ગળું દબાવી દેવો, ગુંગળાવીને મારી નાખો, અને આ દિવ્ય સત્યને ગળે ટૂંપો દેવા માંગતી આ શક્તિઓ, એની સામે ખડા થઈ જવું જોઈએ। અર્જુન વોન્ટેડ નોટ ટુ સ્ટેન્ડ ફોર ઈધર સાઈડ, ટુ રિફ્યુઝ એની એક્શન ઓફ હોસ્ટિલિટી ઇવન અગેન્સ્ટ અસેલન્ટ્સ। હવે અર્જુન નું એને જે સ્ટેન્ડ લીધું એ કેવું હતું, એનું વલણ, એનો અભિગમ, એનો નિર્ણય, વોન્ટેડ નોટ ટુ સ્ટેન્ડ ફોર ઈધર સાઈડ, બેમાંથી એકે પક્ષે ઉભા રહેવા એ તૈયાર નહોતો। પહેલા અધ્યાયના અંતમાં એનું આ વલણ અને બીજા અધ્યાયની શરૂઆતમાં ગીતાના સ્પષ્ટ થાય છે। આગળ કહે છે, ટુ રિફ્યુઝ એની એક્શન ઓફ હોસ્ટિલિટી ઇવન અગેન્સ્ટ અસેલન્ટ્સ, હુમલાખોરો એની સામે પણ કોઈ જ એક્શન, કોઈ કર્મ કરવા એ તૈયાર નહોતો। એટલે કે યુદ્ધ કર્મ કરવા તૈયાર નહોતો। એવ મુક્ત્વા અર્જુન સંખે રથોપસ્થ ઉપાવશત, આવું કહીને અર્જુન રથમાં બેસી પડ્યો। नयोत्स्य इति गोविंदम उक्त्वा, शू कही ने गोविंदम उक्त्वा, गोविंद ने भगवान ने शू कही ने नयोत्स्य इति, हूँ युद्ध नहीं करो एम कही ने तूष्णिम बबूवह, चुप थई गो, मूंगो बंतर थई ने बैसी गो। तो नयोत्स्य वाली बात छे ने, इतले लॉर्ड लखे छे रिफ्यूज एनी एक्शन ऑफ हॉस्टिलिटी, आमनी सामे युद्धनु कोई कर्म करवा नी ना पाड़ी ने। હવે અસેલન્સ શબ્દ વાપર્યો છે, આમ તો આક્રમણકાર હુમલાખોર, પણ ભગવદ્ ગીતાના એ અધ્યાયમાં જ શબ્દ વપરાયો છે આતતાઈ, અને શ્રી રેવિનના મનમાં આઇસોલેશન શબ્દ દ્વારા આતતાઈ જે ત્યાં વપરાયેલો શબ્દ છે એ અભિપ્રેત છે, અને આતતાઈ કોને કહેવાય, આતતાઈની વ્યાખ્યા કરતો એક શ્લોક છે, અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્ર પાણીર ધનાપહ ક્ષેત્ર દારાપહારશ્ચ ષડેતે આતતાયિનઃ, એતે ષડ આતતાયિનઃ, આ છ આતતાઈઓ કહેવાય છે અસેલન્ટ્સ, કોણ કોણ કયા છો, અગ્નિદહ આગ લગાડનાર, ગરદશ્ચૈવ ઝેર આપનાર, ગર એટલે ઝેર, દ દેનાર, શસ્ત્ર પાણી હાથમાં શસ્ત્ર લઈને મારવા આવનાર, ત્રણ, ધનાપહ ધન લઈ જનાર, ક્ષેત્ર દારાપહાર, ક્ષેત્ર અપહાર, જમીન પર પચાવી પાડનાર, અને દારા પત્ની એનું અપહરણ કરનાર, કૌરવો એ આ છ પ્રકારના કામ એમણે કર્યા છે, જો લાક્ષાગૃહમાં આગ લગાડી હતી અગ્નિદહ, ભીમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરેલો ગરદહ, શસ્ત્ર પાણી હાથમાં ધનુષ લઈને શસ્ત્ર લઈને મારવા તો આવ્યા જ છે, પહેલા પણ આવ્યા હતા, ખોટી રીતે પાંડવોનું આખું રાજ્ય ધનાપહ, બધી લક્ષ્મી રાજલક્ષ્મી લઈ લીધી છે, ક્ષેત્ર જમીન પચાવી પાડી છે, અને દ્રૌપદીને ખોટી રીતે પોતાની કરી લીધી છે, છ પ્રકાર આ કૌરવમાં હાજર હતા, અને છતાં અર્જુન કહે છે હું યુદ્ધ નહીં કરું, એમને મારીશ નહીં, અને આપણે જાણીએ છીએ કૃષ્ણ એક અવતાર કાર્ય લઈને આવ્યા હતા, ડિવાઇન ટ્રુથ ને એસ્ટાબ્લિશ કરવા આવ્યા હતા, પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતમ, ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મ સંસ્થાપન માટે આવ્યા હતા, એટલે અહીંયા જે ટ્રુથ ટી કેપિટલ ટ્રુથની વાત છે એ, તો અર્જુનની ફરજ હતી કે કૃષ્ણના પક્ષમાં રહી અને કર્મ કરી, યુદ્ધ કર્મ કરી અને એ દિવ્ય સત્યના સ્થાપનમાં ભાગીદાર થવો. અર્જુન વોન્ટેડ નોટ ટુ સ્ટેન્ડ ફોર ઈધર સાઈડ, ટુ રિફ્યુઝ એની એક્શન ઓફ હોસ્ટિલિટી ઇવન અગેન્સ્ટ ધ અસેલન્ટ્સ. શ્રી કૃષ્ણ હુ ઇન્સિસ્ટેડ સો મચ ઓન સમતા સ્ટ્રોંગલી રિબ્યુક્ડ હિઝ એટીટ્યુડ એન્ડ ઇન્સિસ્ટેડ ઇક્વલી on his fighting the adversary. Shri Aurobindo કહે છે કે કૃષ્ણએ સમતા ઉપર આટલો બધો ભાર મૂક્યો છે ભગવદ ગીતામાં, કેટલી વાર સમ શબ્દ વપરાયો છે અને સમત્વમ યોગ ઉચ્યતે એમ કહી દીધું કે સમતા એટલે જ યોગ. અને નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતાઃ, બ્રહ્મ નિર્દોષ છે અને સમ છે એટલે જે સમતામાં રહ્યા છે એ બ્રહ્મમાં રહ્યા છે. આટલું આટલો ભાર સમતા ઉપર એમણે આપ્યો છે અને છતાં પણ સ્ટ્રોંગલી રિબ્યુક્ડ હિઝ એટીટ્યુડ. અર્જુનનું વલણ એને બરાબર ઝાટકે છે, ઠપકો આપે છે, રિબ્યુક એન્ડ ઇન્સિસ્ટેડ ઇક્વલી ઓન હિઝ ફાઇટિંગ ધ એડવર્સરી, કે બરાબર આગ્રહ રાખે છે કે શત્રુની સામે એણે યુદ્ધ કરવું જોઈએ. Have samata, he said, and seeing clearly the truth, fight. Krishna shu kayu? Have samata, samatva rakh. Ane, divya satya ne nu barabar darshan kari, ane yuddha kar. Ane mate no exact shloka atva shloka khand, હું શોધી શક્યો નથી ભગવદ્ ગીતામાંથી, મળશે તો હું કહીશ તમને. તમને કોઈને જો ધ્યાનમાં આવે તો કહેજો મને. Therefore, to take sides with the truth and to refuse to concede anything to the falsehood that attacks, to be unflinchingly loyal and against the hostiles and the attackers, is not inconsistent with equality. આખી વાતનું તારણ. તેથી ભગવાને આ ઉપદેશ આપ્યો છે કે સમતા રાખ અને દિવ્ય સત્યનું દર્શન કરી અને યુદ્ધ કર. એથી ટુ ટેક સાઇડ વિથ ધ ટ્રુથ, દિવ્ય સત્યની સાથે એના પક્ષમાં રહેવું, and to refuse to concede anything to the falsehood that attacks, અને જે અસત હુમલો કરી રહ્યો છે એને કશું જ આપવાની ના પાડવી. કન્સીડ એટલે શું? ગીવ અવે, આપી દેવું. ટુ રિફ્યુઝ ટુ કન્સીડ એનીથિંગ ટુ ધ ફોલ્સહુડ દેટ અટેક્સ, be unflinchingly loyal, bilkul adag rahine, sthirta purvak, dagya vina, unflinchingly loyal. Loyal એટલે કોને? લોયલ કોને? વફાદાર ટ્રુથ ને. એન્ડ અગેન્સ્ટ ધ હોસ્ટાઇલ્સ, બીજી બાજુ જે વિરોધી શક્તિઓ છે, એડવર્સરી, અસેલન, એની સામે રહેવું, અટેકર્સ, હુમલો કરનારાઓ એની સામેના પક્ષમાં રહેવું ઇઝ નોટ ઇનકન્સિસ્ટન્ટ વિથ ઇક્વાલિટી. સમતાની સાથે એ વિરોધાતું નથી. સમતા અને સત્યનો પક્ષ લેવા પણ એ બંને વચ્ચે કોઈ વિસંવાદ નથી. એટલે કે બંને સાથે સાથે જઈ શકે છે, જવા જોઈએ. જે લોકો જગતને સ્વીકારીને યોગ કરે છે એમને માટે it is personal and egoistic feeling that has to be thrown away, hatred and vital ill will that have to be rejected. That શબ્દ નથી પણ મૂકીએ તો પેલા આગળના ભાગની સાથે બરાબર બેસે છે વાક્ય રચનામાં. ઇટ ઇઝ પર્સનલ એન્ડ શું ત્યાગવાનું શું છે, ફેંકી દેવાનું શું છે? પર્સનલ એન્ડ ઇગોઇસ્ટિક ફિલિંગ, વૈયક્તિકતા અને અહંભાવ, અને એમના દ્વારા એમને શું અભિપ્રાય છે, આમાંથી જ શું આવે છે? આ ઇગોઇસ્ટિક ફિલિંગમાંથી, અહંભાવમાંથી શું આવે છે? હેટેડ એન્ડ ઇલ વિલ, એમાંથી ધિક્કાર આવે છે, એમાંથી જ દુરિચ્છા આવે છે. સામેનાનું ભૂંડું થાય, સામેનાનું ખરાબ થાય, કેવા કેવા આપણે લૌકિક ભાષાની અંદર કેવા કેવા શાપ આપે છે લોકો. નખો જજો તારું, આમ થજો ને તેમ થજો ને, દેટ ઇઝ ઇલવિલ. અને હેટ્રેડ એ ધિક્કાર છે. એટલે અંદર કોઈ અસદભાવ નહીં, અંદર કોઈ ધિક્કાર નહીં, અને છતાં બહાર યુદ્ધ કરવાનું અને આતતાઈઓનો વધ કરવાનો. પેલો મેં શ્લોક ટાંક્યો ને મનુસ્મૃતિનો છે, અને એમાં પાછળ એવું આવે છે કે નાતતાઈ વધે દોષો, દોષ હંતુર ભવતિ કશ્ચન. આતતાઈના વધમાં વધ કરનારને કોઈ પાપ કોઈ દોષ લાગતું નથી. એ જ વાત અહીંયા છે આધુનિક સંદર્ભમાં, આધુનિક શૈલીમાં, આધુનિક ભાષામાં. તો હેટેડ એન્ડ વાઇટલ ઇલ વિલ હેવ વિચ દેટ હેવ ટુ બી રિજેક્ટેડ, એનું રિજેક્શન કરવાનું છે, એનો ઇનકાર કરવાનો છે. કદાચ મેં એકાદ વાર કહ્યું હતું, લાસ્ટ ટાઈમ જ કહ્યું હતું, મને બરાબર યાદ નથી, પણ મૃણાલિની દેવીને, સરોજિની દેવીને એ પોન્ડિચેરી આવ્યા હતા બહુ શરૂઆતના કાળમાં, શ્રી અરવિંદ એટલે 1910 પછી લગભગ તરત જ આવ્યા હશે. આશ્રમની સ્થાપના થઈ હતી, થઈ નહોતી, અને 3-4-5 જણા સાથે રહેતા હતા. તો રેલવે સ્ટેશન વળાવવા ગયા જ્યારે, ત્યારે પ્રેમથી એને હાથ કરીને આવજો કર્યો. એની સાથે જ એમણે આવ્યા હતા, જે એમણે એમને કહ્યું કે યુ બિડ હર ફેરવેલ વેરી લવિંગલી. શ્રી રવિનો જવાબ સાંભળજો, વિથ ધ સેમ લવ આઈ કેન થ્રસ્ટ અ ડેગર ઇન ટુ સમબડીઝ ચેસ્ટ, વિથ ધ સેમ લવ આઈ કેન થ્રસ્ટ અ ડેગર ઇન ટુ સમબડીઝ ચેસ્ટ. એટલા જ પ્રેમથી હું કોઈની છાતીમાં ખંજર પણ હુલાવી શકું. તો એ વાત છે અહીંયા આગળ, કે અંદર ભરપૂર પ્રેમ પણ સત્યનો પક્ષ લેવાના ભાગ રૂપે એનું ગળું દાબનારાઓનો વધ કરવો એ મારો સ્વધર્મ બની જાય, મારી ફરજ બની જાય, માટે હું એમ કરીશ. કદાચ જૈનિઝમથી અહીંયા હિન્દુઇઝમ જુદું પડે છે. બટ લોયલ્ટી એન્ડ રિફ્યુઝલ ટુ કોમ્પ્રોમાઇઝ વિથ ધ અસેઇલન્ટ્સ એન્ડ ધ હોસ્ટાઇલ્સ. બટ લોયલ્ટી ટુ ધ ટ્રુથ, દિવ્ય સત્યને વફાદાર રહેવાનું, અને રિફ્યુઝલ ટુ કોમ્પ્રોમાઇઝ વિથ ધ અસેઇલન્ટ્સ. હુમલાખોરોની સાથે સેદ પણ સમાધાન નહીં કરવાનું. એન્ડ ધ હોસ્ટાઇલ્સ, વિરોધીઓ, હુમલાખોરો અને વિરોધીઓ. અહીંયા આગળ પણ પેલું છે ને, રિફ્યુઝલ ને લેવાનું છે. ટુ ની પહેલા રિફ્યુઝલ ટુ ડેલ વિથ ધ આઈડિયાઝ એન્ડ ડિમાન્ડ. રિફ્યુઝલ ટુ ડેલ વિથ ધર આઈડિયાઝ એન્ડ ડિમાન્ડ્સ. જુઓ, ડેલી વિથ એટલે શું? હળવાશથી લેવું, હશે કઈ વાંધો નહીં, ઠીક છે, સમજ્યા બાર. તો ડેલી વિથ એટલે ટુ ટેક લાઇટલી, નોટ સિરિયસલી. તો એમના જે વિચારો છે હોસ્ટાઇલ્સના અને અસેઇલન્ટ્સના, એમને હળવાશથી લેવા અને એમની ડિમાન્ડને પણ હળવાશથી લેવી, એની એનું રિફ્યુઝલ, એની ના, એટલે નોટ ટુ ટેક ધેમ લાઇટલી એન્ડ નોટ ટુ કન્સીડ ટુ ધ ડિમાન્ડ્સ. એમની એમને હળવાશથી ન લેવા, એમની માગણીઓ એને તાબે પણ ન થઈ જવું. જો તાબે થઈ જાય જ્યારે, ત્યારે શું કરે માણસ? આફ્ટર ઓલ વી કેન કોમ્પ્રોમાઇઝ વિથ વોટ દે આસ્ક ફ્રોમ અસ. છેવટે હવે એ લોકો આપણી પાસે માંગે છે તો ચાલો સમાધાન કરી દો ને. આ વલણ અસત નો પક્ષ લેનારાઓની સામે ન લેવા. ફરીથી રિફ્યુઝલ અહીંયા મૂકવાનું છે, રિફ્યુઝલ ટુ એક્સેપ્ટ ધેમ એઝ કમ્પેનિયન્સ એન્ડ અવર ઓન પીપલ. એ લોકોને કમ્પેનિયન તરીકે લેવાની સદંતર ના પાડી દેવાની, એનો ઇનકાર, અને અવર ઓન પીપલ, આ તો મારા માણસો છે એમ કહેવાનો પણ સદંતર ઇનકાર કરવો જોઈએ. કેમ કહી રહ્યા છે લોર્ડ? અર્જુને આ કર્યું હતું. સ્વજનમ હિ કથમ હત્વા, આવા શબ્દો છે. સ્વજન કહે છે સામેનો જે પક્ષ છે અસતને ને નું સમર્થન કરનારો પક્ષ, સ્વજનમ હિ કથમ હત્વા, એમને હણીને સુખી ન શ્યામ માધવ, ક્યાંથી આપણે સુખી થઈશું? એટલે આખી વાત મમત્વ એમાંથી આવે છે. આ મારણ એ મોહમાંથી અર્જુન ખોટા નિર્ણય ઉપર પહોંચી ગયો. શસ્ત્ર છોડી દેવાની તૈયારી બતાવી શ્રી કૃષ્ણે એને જ્ઞાન આપી અને સાચું વલણ લેવડાવ્યું એની પાસે અને યુદ્ધ કરાવ્યો. અવર ઓન પીપલ તો આ ન કહેવાય અસતના સમર્થકોને. ધીસ થિંગ્સ હેવ અ ગ્રેટ ઇમ્પોર્ટન્સ. આ બધી વસ્તુઓનું ખૂબ મહત્વ છે. કઈ કઈ વસ્તુઓ એકદમ ટૂંકમાં ફરીથી જુઓ કે એક તો રિફ્યુઝલ ટુ કોમ્પ્રોમાઇઝ વિથ ધ અસેલન્ટ, એક પછી રિફ્યુઝલ ટુ ડેલી વિથ ધી આઈડિયાઝ એન્ડ ડિમાન્ડ્સ, એમના વિચારો અને માગણીઓ એને લાઇટલી લઈને સારું સારું આપણે સમાધાન કરી દઈએ, આનું રિફ્યુઝલ. અને રિફ્યુઝલ ટુ એક્સેપ્ટ ધેમ એઝ કમ્પેનિયન્સ એન્ડ અવર ઓન પીપલ. ગમે એટલું નજીકનું સગું હોય, અહીંયા સપણ બાજુ પર. ઇફ ધ અટેક વર અ ફિઝિકલ મિનેસ ટુ ધ વર્ક એન્ડ ધ લીડર્સ એન્ડ ડુઅર્સ ઓફ ધ વર્ક, વન વુડ સી ધીસ એટ વન્સ. આ જે અટેક છે, આ જે હુમલો છે, એ સ્થૂળ કક્ષાએ, ભૌતિક કક્ષાએ હોત તો તરત જ પકડાઈ જાત. વન વુડ સી ઇટ એટ વન્સ, બટ બીકોઝ ધ અટેક ઇઝ ઓફ અ સટલર કાઇન્ડ, સૂક્ષ્મ પ્રકારનો છે. મેં આગળ કહ્યું એમ કે આવી શક્તિઓ, અદૃષ્ટ શક્તિઓ, દૃષ્ટ વ્યક્તિઓ, પરિસ્થિતિઓ વગેરેને સાધન બનાવવી અને પરમ સત્ય, દિવ્ય સત્યનું ગૌરવ આપવા માંગે છે, તો સટલર કાઇન્ડ. બટ બીકોઝ ધ અટક ઇઝ ઓફ સટલર કાઇન્ડ, કેન અ પેસિવ એટીટ્યુડ બી રાઇટ? એવે વખતે નિષ્ક્રિય રહેવું, અક્રિય રહેવું, એ વલણ બરાબર કહેવાય? એમ શ્રી અરવિંદ પૂછે છે. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ બેટલ ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ. આ એક આધ્યાત્મિક યુદ્ધ છે, અંદર પણ ખરું અને બહાર પણ ખરું. બહાર તો દેખીતું છે કૌરવ પાંડવ સામસામે, અંદર હવે દાખલા તરીકે શ્રી વારંવાર કહે છે કે વિરોધી શક્તિઓ સૂચનો નાખી દે, જ્યાં આપણી નબળાઈ હોય ત્યાં સૂચનો નાખી દે અને આપણે એને પકડી લઈએ. અર્જુને પકડી લીધા એ સૂચનો. એ આંતરિક યુદ્ધ પણ છે. આવા વિરોધી શક્તિઓના સૂચનોને પારખી જઈ અને એને ઇન્કારી કાઢવાનું. સ્પિરિચ્યુઅલ બેટલ આઉટવર્ડ એન્ડ ઇનવર્ડ. અને બધા જ આધ્યાત્મિક સિદ્ધ પુરુષોએ જ્યારે સાધના કરી ત્યારે આ યુદ્ધ કર્યું છે. ઇનવેરિયેબલી આ યુદ્ધ કર્યું જ છે. અમને તમે જાણો છો, બુદ્ધે, ભગવાન બુદ્ધે એમના જીવનચરિત્રમાં આવે છે કે 12 વર્ષ સુધી પારુલ બરાબર ને મારની સાથે યુદ્ધ કર્યું. એ માર એટલે આ વિરોધી શક્તિઓ માટે એ કાળમાં વપરાતો શબ્દ, ખાસ કરીને બૌદ્ધ ધર્મમાં. એટલે આ આંતરિક યુદ્ધ પણ હોય જ છે, જેટલું બહાર હોય છે એટલું. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ બેટલ ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ. બાય ન્યુટ્રાલિટી એન્ડ કોમ્પ્રોમાઇઝ ઓર ઇવન પેસિવિટી, વન મે અલાઉ ધ એનિમી ફોર્સિસ ટુ પાસ એન્ડ ક્રશ ડાઉન ધ ટ્રુથ એન્ડ ઇટ્સ ચિલ્ડ્રન. હવે જુઓ, ન્યુટ્રાલિટી પછી એન્ડ છે ને, એ હું સમજુ છું ત્યાં સુધી નિશ્ચિત રૂપે ઓરના અર્થમાં વપરાયું છે, ઓર અથવાના અર્થમાં. કેમ, હમણાં આપણે સમજીશું એટલે કહું તમને. ત્રણ વલણો શક્ય છે આવી સ્થિતિમાં. એક ન્યુટ્રાલિટી, એટલે તટસ્થતા, નહીં આ પક્ષમાં, નહીં આ પક્ષમાં, એ ન્યુટ્રાલિટી. આ એક વલણ. તમે ન્યુટ્રલ રહો તો પણ પેલા અસતના બળો એ દિવ્ય સત્યને નું ગળું દાબી દઈ શકે. આ એક. અથવા કોમ્પ્રોમાઇઝ. તમે સતના પક્ષમાં બેઠા ખરા, પણ આગળ ઉપર જોયું ને, આફ્ટર ઓલ એમ કરી અને કોમ્પ્રોમાઇઝ કરી દેવું. જો ન્યુટ્રાલિટી એટલે તટસ્થતા અને સમાધાન એમ લેશો ને તો એ અર્થ બેસશે નહીં. એટલે માટે કે કોઈ માણસ તટસ્થ રહે પછી એને સમાધાન કરવાનું ક્યાં રહે છે? તટસ્થ માણસ નથી આમાં કે નથી આમાં, એને ક્યાં સમાધાન કરવાનું રહે છે? સમાધાન તો કોણે કરવાનું હોય? બેમાંથી એક પક્ષમાં હોય અને કંઈક માગણીઓ થાય, સામસામે વાટાઘાટો થાય, બેસીને સમાધાન કરવાનું થાય. એટલે માટે ઓર અર્થ લેવો વધે. ત્રણ પોઝિશન્સ છે. એક તટસ્થતાની, આ એક. બીજી પોઝિશન કઈ? કે તૂથના પક્ષમાં આપણે બેઠા અને સમાધાન કર્યું, તેમ છતાંય કઈ વાંધો નહીં, ચાલો એ માગે છે આપી દઉં ને. ઓર ઇવન પેસિવિટી, આ ત્રીજું વલણ. સત્યનો પક્ષ લીધો ઇવન એટલે નિષ્ક્રિયતા, પણ સત્યનો પક્ષ લીધો ખરો પણ નિષ્ક્રિય રહ્યો માણસ. કેટલાક પ્રશ્નો ઊભા થાય છે ત્યારે માણસો કહેતા હોય છે, હું આમ અહીંયા આમ માનું છું, હા હું આમાં કંઈ પડવા માંગતો નથી, આમાં મારે કશું કરવું નથી, બાકી હું માનું છું ખરું કે આ સાચું છે. તો આ ત્રીજું સ્ટેન્ડ થયું, ત્રીજી પોઝિશન થઈ. ક્યાં તો તટસ્થ, ક્યાં તો પક્ષ લેવાનો સપનો પણ સમાધાન કરવાનું, ક્યાં તો સપનો પક્ષ લેવાનું પણ નિષ્ક્રિયતા દાખવવાની. આ ત્રણ પોઝિશન, ત્રણ સ્ટેન્ડ્સ. ત્રણમાંથી તમે એક લો, બે લો કે ત્રણ લો, ઇવન એક પણ લો ને, વન મે અલાઉ ધ એનેમી ફોર્સિસ, તો શું થાય? શત્રુના બળો એ પાસ એન્ડ ક્રશ ડાઉન ધ ટ્રુથ એન્ડ ઇટ્સ ચિલ્ડ્રન. સત્યને અને સત્યના બાળકોને ટૂંપો દઈ શકે અસતના પક્ષો, અસતની શક્તિઓ. If you look at it from this point, you will see that if the inner spiritual equality is right, the active loyalty and firm taking of sides is as right. જો આ દૃષ્ટિ બિંદુ થી આખી વસ્તુને તમે જોશો, શ્રી અરવિંદ જેને પત્ર લખી રહ્યા છે એને કહે છે, તો તમે જોઈ શકશો, યુ વિલ સી, કે જો આંતરિક સમતા એ સાચી વસ્તુ છે તો એક્ટિવ લોયલ્ટી એન્ડ ફર્મ ટેકિંગ ઓફ સાઇડ્સ ઇઝ એઝ રાઇટ. સત્યને સક્રિય વફાદારી, એક્ટિવ લોયલ્ટી, અને ફર્મ ટેકિંગ ઓફ સાઇડ્સ, મજબૂતપણે પક્ષ લેવો સત્યનો, એ પણ એટલું જ સાચું છે જેટલી આંતરિક સમતા સાચી છે. આ બે પરસ્પર વિરોધી વસ્તુઓ નથી. એન્ડ જુઓ, એન્ડ ધ ટુ કેનોટ બી ઇનકોમ્પિટેબલ. ઇનકોમ્પિટેબલ એટલે શું? સાથે ન રહી શકે એવી વસ્તુ. ઇનકેપેબલ ઓફ કોએક્ઝિસ્ટિંગ અથવા કોએક્ઝિસ્ટન્સ, સાથે ન રહી શકે એવી વસ્તુ, ઇનકોમ્પિટેબલ. તો આ બે વસ્તુઓ ઇનકોમ્પિટેબલ નથી, આંતરિક સમતા અને બહારથી પક્ષ લેવો. તે I have of course treated it as a general question apart from all particular cases or personal questions. એક સર્વસામાન્ય પ્રશ્ન તરીકે, કોઈ વૈયક્તિક પ્રશ્ન તરીકે આ મેં છણાવટ કરી નથી, આ સમજૂતી આપી નથી. એક સર્વસામાન્ય પ્રશ્ન રૂપે લઈ અને આ લખ્યું છે. It is a principle of action that has to be seen in its right light and proportion. જે કર્મનો સિદ્ધાંત છે એને સાચા પ્રકાશમાં અને સાચા પરિમાણમાં જોવો જોઈએ. Right light and proportions. અને એને આ પ્રિન્સિપલ આ જે ઉપર કહ્યું એને ધ્યાનમાં રાખી અને પછી વ્યક્તિગત જે પ્રશ્નમાં આવે વ્યક્તિને ત્યારે બેઝમાં રાખી અને નિર્ણયો વ્યક્તિએ લેવાના થાય એમ સૂચન છે. તો અહીંયા આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. હવે આવતા રવિવારથી